તારીખ 2/12/1982, શ્રી પરમાગમસાર, બોલ નંબર 123 અને 124 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 32.
ભગવાન આત્મા કેવા પ્રકારના જ્ઞાનમાં જાય છે એ વિષય છે. કે જે શાસ્ત્રને અનુસરીને આત્માના વિકલ્પવાળું જ્ઞાન હોય તો તે જ્ઞાનમાં પણ આત્મા ન જણાય. જે સત્શાસ્ત્રોમાં શુદ્ધાત્મા વર્ણ્યો છે એવા શાસ્ત્રના અવલંબને પ્રવર્તું જ્ઞાન કે જેમાં શુદ્ધાત્માનું વર્ણન છે, વર્ણન કરનાર પણ શુદ્ધાત્માનું ભવિ છે, એવા જે શાસ્ત્ર તે શાસ્ત્રના શબ્દોને અવલંબનારું જ્ઞાન એ જ્ઞાનમાં પણ આત્મા જણાયો નથી એમ કે છે. કેમ કે આત્મા તો અંતરતત્વ સ્વરૂપ છે, એ અંતર્મુખ જ્ઞાનનો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. જે જ્ઞાન શાસ્ત્રના શબ્દને અવલંબે છે ઇન્દ્રિય જ્ઞાન છે, બહિર્મુખ જ્ઞાન છે. અતિન્દ્રિય એવો આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય એ કેવી રીતે બને? અતિન્દ્રિય જે સ્વરૂપ છે આત્માનું એ અતિન્દ્રિય જ્ઞાનનો જ વિષય થાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો તે વિષય થતો નથી. રાગથી જણાય તો પ્રશ્ન નથી, તીવ્ર રાગ કે મંદ રાગ એ કોઈ અપેક્ષાનો સવાલ નથી. કેમ કે રાગથી જણાયો નથી, પછી તીવ્ર રાગની અપેક્ષા લેવી કે મંદ રાગની અપેક્ષા લેવી એ પ્રશ્ન નથી. પણ કયા જ્ઞાનથી આત્મા જણાય એમ જો વિચારવામાં આવે તો મિથ્યા શાસ્ત્રોને મિથ્યા દ્રષ્ટિઓના કહેવાના, સાંભળનારના કે વાંચવાના પ્રકારથી તો એ જ્ઞાનથી તો આત્મા ન જણાય. પણ સમ્યક દ્રષ્ટિ કહેનારો હોય ને સમ્યક દ્રષ્ટિ એવા આચાર્યોના શાસ્ત્રો હોય, એવા દ્રવશ્રુતના અવલંબને પણ આત્મા વિષય થતો નથી, એ જ્ઞાનનો વિષય આત્મા નથી થતો. જે જ્ઞાનનો વિષય દ્રવશ્રુતના પૂતગળો થાય છે તે જ્ઞાનનો વિષય આત્મા થતો નથી, અને જે જ્ઞાનનો વિષય આત્મા થાય છે તે જ્ઞાનનો વિષય પૂતગળ થતા નથી. બે પ્રતિપક્ષ છે ને, જળ ચૈતન્ય પ્રતિપક્ષ છે, એકમાં બીજાનો અભાવ છે. જે જ્ઞાન એકને જાણવામાં રોકાય છે તે બીજાને જાણતું નથી, બીજાને જાણે છે તે એકને જાણતું નથી. તે ત્યાં સુધી લીધું કે શાસ્ત્ર જ્ઞાનને ભણતરથી ન જણાય, પણ એ પૂતગળો દિવ્યધ્વનિ સ્વરૂપે હોય, જે વચન પૂતગળો દિવ્યધ્વનિ સ્વરૂપે હોય, ભગવાન તીર્થંકર પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય, એમના અનેક આશ્ચર્યાત્મક અતિશયો સહિત સમોસરણમાં બિરાજમાન હોય, એમાંનો એક અતિશય છે દિવ્ય ધ્વનિ, એ પણ ભગવાનનો અતિશય છે. જેમ ભગવાનનો દેહ પણ ભગવાનનો અતિશય છે, તેજના પુંજરૂપ છે, છતાં સ્પષ્ટ દર્શન થાય એવો છે, સૂર્ય જેવું નથી. સૂર્ય છે એ તેજનો પુંજરૂપ છે, પણ એની સામે નથી જોઈ શકાતો, અને એની સામે જોઈએ તો કાં આંખ મીચાઈ જાય ને કાં લાલ પીળા દેખાવા માંડે. ભગવાનનો દેહ છે એથી પણ વધારે તેજનો પુંજ છે, કે જેની પાસે હજારો સૂર્ય ઝાંખા પડે, એક સૂર્ય નહીં હજારો સૂર્ય હોય તો ટમટમિયા લાગે. કેવા? ટમટમિયા જેવા લાગે, નાના ચીમની સળગાવે છે ને ઘરમાં એવા લાગે, એવો તેજ નો પુંજ હોય તો પણ એમનું દર્શન સ્પષ્ટ થાય છે. એમની વિતરાગ મુખમુદ્રા, એમના પરમાણુ પરમાણુમાં શાંત રસ, વિતરાગ રસ, આત્મરસ, એ બધા દર્શન, આત્માના સ્વભાવના દર્શન જેના દેહમાં થાય છે એમ છે. ખરેખર આચાર્ય એ દેહની સ્તુતિ કરી છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને જોડનાર આચાર્યોએ તે આત્માની તો સ્તુતિ કરી છે, પણ એમના દેહની સ્તુતિ કરી છે. એમાં વ્યક્તિ પૂજાનો સવાલ નથી, કાંઈ એમના દેહની પૂજા કરી છે, એમની સ્તુતિ કરી છે અને એનું એવું વર્ણન કર્યું છે કે જાણે સાક્ષાત પોતે સામે જોતા હોય, ભગવાનના દર્શન કરતા હોય અને એનું આલેખન કરતા હોય, એવું સ્પષ્ટ એમની મુદ્રા સ્પષ્ટ જણાય, એમના અંગ ઉપાંગ બધું સ્પષ્ટ જણાય અને તે પણ વિતરાગ ભાવથી નીતરતા એના અંદર ચિહ્નો હોય છે. જેમ માણસ ગુસ્સે થાય ત્યારે એના ચહેરા ઉપર ક્રોધના ચિહ્નો હોય છે, હસે છે ત્યારે હાસ્યના ચિહ્નો હોય છે, રડે છે ત્યારે શોકના ચિહ્નો હોય છે, એમ ભગવાન પૂર્ણ વિતરાગતા એ પરિણમિત છે. એમના આખા દેહમાં વિતરાગ શાંત રસના ચિહ્નો હોય છે, અનંત તેજનો પુંજ છે, એ પરમાત્મા છે, પરમ ઔદારિક ભાવે પરિણમેલા પરમાણુઓ છે. આ ઔદારિક શરીર છે, ત્યાં પરમ ઔદારિક થાય છે. એટલો તેજનો પુંજ છે, એ પહેલાનો સામાન્ય મુનિ દશા જેવો દેહ હોય, પણ જ્યાં કેવળ જ્ઞાન થાય એટલે પરમાણુઓ પલટો ખાય, એટલો પ્રકાશ 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 થઈ જાય. છતાં એમનું દર્શન છે એ સ્પષ્ટ દર્શન થાય છે, એવું મત છે. એ પરમાણુઓ પર્યાયાંતર થઈ જાય છે, ત્યાં ને ત્યાં છે. જે દેહના પરમાણુઓ હોય છે એ કેવળ જ્ઞાન થતા પરમાણુઓ પર્યાયાંતર થઈ જાય છે, પણ એમ પર્યાય બદલાઈ જાય છે. બરોબર, એની પણ સ્તુતિ કરવામાં આવે છે. એ પણ એક અતિશય છે. ભગવાનની વાણી ન ચાલુ હોય, દિવસમાં ચાર વખત ચાલે, ચોવીસ કલાકમાં છ છ પહોર એક વખત શરૂ થાય, ચોવીસ પહોરનો દિવસ છે, દિવસ ને રાત થઈ જાય. વાણી બંધ હોય ત્યારે પણ દર્શન કરનારને વિતરાગતાના દર્શન થાય છે, એમ કેમ છે? વાણીમાં તો થાય, એમાં પ્રશ્ન નથી. છતાં અહીંયા ગુરુદેવશ્રીના વચનમાં એ વાત છે કે ઉપયોગ જ્યાં એ બાજુ જાય ત્યાં એમાં આત્માના દર્શન નથી થતા, આવી વાત છે. ભગવાનની વાણીથી જણાય એવો નથી, એ તો વિચારી આવ્યો તો હતો. આ લોકો સ્થાય પૂછે ને શ્વેતાંબરે, લોહીના જાડા થઈ ગયા અને દવા પછી મગાવી તો ફલાણા શ્રાવકને ત્યાં આનું ઔષધ પીડ્યું છે, તમે જઈને લઈ આવો મારા માને મારી દવા. સામાન્ય છદ્મસ્તને જેવી કલ્પના કરી છે અને તે પણ મુનિ દશા યોગ્ય પણ સ્થિતિ રાખી નથી એ વાતમાં, તો કેમ કે મુનિ પણ માગે નહીં. મુનિ છે એ આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને વનવાસ દશા ધારણ કરે એની સિંહ વૃત્તિ છે. જેને કોઈ આશરો જોતો નથી એની વૃત્તિની તાકાત કેટલી હોય, એની યાચના વૃત્તિ હોય, એ વાત સમજણ વગરની છે. યાચે માગે, લાંબો હાથ કરે કે તમે મને આપો. જેને ચક્રવર્તીઓ વંદે, જે મુનિરાજને ચક્રવર્તીઓ વંદે, એવા મુનિ પાછા સામાન્ય ઘરે જઈને માગવા ઉભા રહે કે મને આહાર આપો, કે મને દવા આપો. એ સામાન્ય બુદ્ધિમાં બેસે એવો વિષય નથી, એટલી સ્થિતિ નથી રાખી. કેવળ જ્ઞાન થાપવું છે એમ, તો યુક્તિથી તો કેવળ જ્ઞાન. કેવલા શ્રાવકના ઘરે જે ફલાણી ચીજ પડી છે, ફલાણા વાસણમાં પાછો ઉપરના તળિયે ચોટેલું છે, આમ તમને નહીં દેખાય દવા, પણ એના ઉપરના તળિયે ચોટેલું છે. ઘડો હોય ને એના ઉપરનું તળિયું હોય, ત્યાંથી ઉખાડીને લઈ આવજો. મારા કેવળ જ્ઞાનમાં જણાય છે, થાપવું છે કેવળ જ્ઞાન. પણ અહીંયા મુનિ દશાની સ્થિતિ નથી રહેતી, યાચના થઈ જાય છે. અને ભગવાનને તો જન્મથી નિયાર નથી. તીર્થંકરના ભવમાં જ્યારે ભગવાન છદમસ્ત છે, બાળક છે, ત્યારથી એને નિયાર નથી. આહાર છે પણ નિયાર નથી. અહીંયા કેવળ જ્ઞાન થયા પછી નિયાર થયો એમ, લોહીના જાડા થઈ ગયા. લોહીખંડ વાકે છે, એને ભગવાનનું દર્શન કર્યું નથી. ભગવાનના આત્માના તો દર્શન કર્યા નથી કહેનારે, પણ ભગવાનના દેહના એને દર્શન થયા નથી એમ છે. એ દેહ સમચતુરસ્ર સંસ્થાને હોય છે, સરખા એકદમ ઘાટીલા આકારે હોય છે. પદ્માસને હોય તો ઓરસ ચોરસ સરખું માપ આવે. એ ભગવાન બાહુબલીની પ્રતિમા જોઈએ છે ત્યારે ખ્યાલ આવે છે, પ્રતિમા ખડગાસને છે, પણ એમના જે આ ખંભાને એ છે ખોતરું. જો એ જ મૂર્તિને પદ્માસને કરે તો સમચતુરસ સંસ્થાને હોય. જેણે મૂર્તિ ઘડી છે એ શાસ્ત્ર પ્રમાણથી ઘડેલી છે, એ ક્યાંથી નીકળે છે ખ્યાલ કરી લેવો. હવે બધા પ્રતિમાને એ પ્રતિમાનો ફેર છે, ઓરસ ચોરસ સરખો માપ આવે, એને સમચતુરસ સંસ્થાન કહે છે શાસ્ત્રમાં. એ દેહને એવા પરમ ઔદારિક પરમાણુ હોય છે કે એને રોગ, એમાં રોગની કલ્પના, લોહીના ઝાડાની કલ્પના એ પ્રશ્ન નથી. ભગવાનનું લોહી પણ લાલ હોતું નથી. છદમસ્ત અવસ્થામાં જે દેહ હોય છે ઔદારિક, એમાંય લાલ લોહી હોતા નથી. દેવો જેવું સફેદ લોહી હોય છે. એ તો આખા પુણ્યની પ્રકૃતિ જુદી છે ને, આખી પુણ્ય પ્રકૃતિ જુદી છે. કહે છે કે એવા ભગવાનની વાણીથી, સ્વાતિશય દિવ્ય ધ્વનિથી, કે એમના ગુણાનુવાદરૂપ ભક્તિથી, દેહની સ્તુતિની એમના આત્માની સ્તુતિ કરવામાં આવે, ગુણાનુવાદ કરવામાં આવે, તો પણ એમાં નિજ આત્માના દર્શન થાય એ પરિસ્થિતિ નથી. શું સમજાવવું છે કે ઉપયોગની અંદર અંતર્મુખ જે દશા થાય એના વિષયભૂત આ ભગવાન દિવ્ય મૂર્તિ જે આત્મા છે એ એના વિષયભૂત થાય છે. આ પણ દિવ્ય મૂર્તિ છે, અંદરમાં જે આત્મા છે એ પણ દિવ્ય મૂર્તિ છે. એના દર્શન જે થાય છે એ વિદેહી સ્વરૂપે છે. અરવિંદ ભગવાન સદેહી સ્વરૂપે છે, આ અંદરમાં વિદેહી સ્વરૂપે છે. એને દેહ નથી અંદર, એ અંતર્મુખ થાય ત્યારે એના દર્શન થાય છે. કોઈ કોઈ પણ પ્રકારના બહિર્મુખ ઉપયોગથી એના દર્શન થતા નથી. કહે છે કે આનંદની અનુભૂતિના સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો હું છું. 320 ગાથાનો વિષય છે. શુદ્ધોપયોગથી આત્મા જણાય છે, તે શુદ્ધોપયોગમાં સ્વસંવેદન જ્ઞાન છે અને આનંદનો અનુભવ છે. એક જ કાળમાં સ્વસંવેદન જ્ઞાન છે અને તે જ કાળમાં આનંદનો અનુભવ છે. કાળાંતર નથી, એમાં કાળાંતર નથી. પહેલા જ્ઞાન પછી એમાં આનંદ જણાય એવું કાળાંતર એમાં નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો હું છું, અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદન જ્ઞાનથી એને જણાય એવા છે. સર્વ આત્માઓનું એવું જ સ્વરૂપ છે કે પ્રત્યેક આત્માઓ જો પોતે પોતાને જાણે તો સ્વસંવેદન જ્ઞાનમાં જાણે, એવું જ આત્માનું સ્વરૂપ છે. રાગના વેદનમાં પડેલાને કે પરપુદ્ગળના વેદનમાં પડેલાને આત્મા જણાય એવું આત્માનું સ્વરૂપ જ બિલકુલ નથી. એમ લેવું છે આત્માનું સ્વરૂપ જ એવું છે. સર્વ આત્માઓનું એવું સ્વરૂપ છે અને મારું સ્વરૂપ પણ એવું છે. એમ બીજું એવો હું છું. એમ બીજું અનુભવ થયા પછી, એટલે અનુભવ વખતે જ જણાય છે. જણાય ત્યારે એને આત્મા ઉપયોગાત્મક પણ જણાતો નથી, લબ્ધાત્મક પણ જણાય છે. સહજ જ્ઞાન ધારા જ્ઞાતા ધારા, એમાં બરાબર આત્માની પકડ છે. જ્ઞાનમાં શ્રદ્ધાનમાં તો આત્માની પકડ ચાલુ જ રહે છે, પણ જ્ઞાનમાં આત્માની પકડ છે. એટલે એને આત્મા ખસે છે એ પ્રશ્ન રહેતો, અને આત્માની વિસ્મૃતિ થાય ને બીજું કાંઈ થાય એ પ્રશ્ન રહેતો નથી. સર્વ કશાયના અભાવ સ્વભાવ સ્વરૂપે પ્રત્યક્ષ પ્રગટ વેદન ગોચર રહે છે, તેથી કશાય લગામ મારીએ છે. એથી વિરુદ્ધ કશાયના અભાવ સ્વરૂપ આવે છે ને, તેથી ચારિત્રના પરિણમન અંશમાં જે કશાયનો અંશ છે, કેમકે ચારિત્ર શુદ્ધ થઈને વર્તે છે આંશિક, આખો ચારિત્ર ગુણ તો રાગમય થતો નથી, એમાં પણ બે ફાળ પડે છે. એટલે ચારિત્રનો જેટલો અંશ રાગાંશ તરીકે થયો એ પણ એના કંટ્રોલમાં આવી જાય છે. જેમ ડાયા માણસને ને ગાંડા માણસને કંટ્રોલ ફેરે છે, ગાંડા માણસને જેટલા વિચાર વિકલ્પ આવે છે એનો વચન ઉચ્ચારને ચેષ્ટા કરવા લાગે છે, ડાયા માણસને ગાંડા જેવા વિકલ્પ વિચાર આવે તો પણ એનો કંટ્રોલ એટલો છે કે બહારમાં વચનને ચેષ્ટા કરતા નથી. બરાબર. એનું કારણ શું છે કે એને ખ્યાલ છે કે આ મર્યાદા બહાર પ્રવૃત્તિ થાય નહીં, વચનની કાયાની પ્રવૃત્તિ મનની થઈ જાય, વચન કાયાની ન થાય. એની જે જાગ્રત દશા છે એને પ્રવૃત્તિમાં નિયમિત રાખે છે, નિયંત્રિત રાખે છે. એમ આત્માનું જે ભાન છે એ પણ એને કશાયને નિયંત્રિત રાખે છે, રાગને નિયંત્રિત રાખે છે. બરાબર. તેથી એને 47 પ્રકૃતિ રમાય નથી. રાગ એનો એનો કશાય એનો દોષ મલિન પરિણામ નિયંત્રિત થાય છે ત્યાં. કેમ કે ભાન છે કે હું સર્વથા કશાયના અભાવ સ્વભાવે, મારું સ્વરૂપ તો કશાયના અભાવ સ્વરૂપે છે, એક કણ કશાયનો મારા સ્વરૂપમાં નથી. આવો હું છું એના ભાનમાં રહેલો આત્મા બહારમાં નિયંત્રિત થઈ જાય છે. જોકે એ તો પરિસ્થિતિ જ એવી છે, એની પ્લીન્થ જ એવી બંધાઈ ગઈ છે, એ ઊંચા ચણતરથી જ છે. બરાબર. ઉત્પાદિત થતો નથી, અમુક હદનો રસ છે જે જેને ચારિત્ર મોહની ઉપમા આપી શકાય, દર્શન મોહ જેને કહી શકાય નહીં, એટલા ચીકણા ને એટલા રસથી એની એનો ઉત્પાદિત થતો નથી. બરાબર. કેમ કે અભાવ કર્યો છે ને, એ સ્થિતિનો અભાવ કર્યો છે, અપૂર્વ અકશાય સ્વરૂપના રસને લઈને એનો અભાવ થયો છે. એમને એમ નથી થયો, સ્વસ્વરૂપ જે અકસાય સ્વરૂપ છે એનો મહિમા, એનો રસ એટલો અપૂર્વ આવ્યો છે, કોઈ કાળમાં ન આવ્યો હોય એટલો અપૂર્વ આવ્યો છે, કે જેથી શુદ્ધિ પરિણમી છે અને અશુદ્ધિનો અભાવ થયો છે, એટલે ઉત્પાદન નથી ત્યાં.
બરોબર,
થાય છે ને નિયંત્રિત કરે છે એમ નિયંત્રિત નહીં, પણ થતો જ નથી એમ નિયંત્રિત છે, એ પરિસ્થિતિ છે. જેમ માણસને ભાન છે કે હું ફલાણો માણસ છું, એટલે એની ચેષ્ટા મર્યાદિત જ છે, થાય છે ને રોકે છે એમ નથી. ઉત્પાદન સુખ અને દુઃખ બંને છે આનંદમાં. આનંદમાં એટલે સુખ અને દુઃખ બંને છે, જેટલું રાગ છે એટલું દુઃખ વેદન છે, અને જેટલી શુદ્ધતા છે વિતરાગતા છે એટલું સુખ વેદન છે, બે વેદન છે. એક શ્રદ્ધામાં નથી, અખંડ, એનો શ્રદ્ધાનો પરિણમવાનો સ્વભાવ ગુણ એનો ધર્મ જ એવો છે, અખંડ જ પરિણમે, એમ અખંડ પડતો. જેવી સિદ્ધ પરમાત્માની શ્રદ્ધા એવી જ અહીંયા તિર્યંશ હોય તો એની, એવી ચકલા દેડકાને થાય તો પણ એવી જ, એમાં ફેર નહીં. પછી બેનો વિષય સરખો શ્રદ્ધાનો, એમાં પ્રત્યક્ષ પરોક્ષે શ્રદ્ધાને નથી, પ્રત્યક્ષ પરોક્ષપણું જ્ઞાનને લાગુ પડે છે. શ્રદ્ધાને પ્રત્યક્ષ પરોક્ષપણાની અપેક્ષા લાગુ પડતી, એ તો જેવું આને છે એવું જાણે છે, કોઈ ફેર નહીં. પછી તર્ક કરે છે વિદ્વાનો, અહીંયા અવઘાટ પરમ અવઘાટ છે, ફલાણું છે, ક્ષાયિક છે, ઉપશમ છે, સૂક્ષ્મ છે, આટલો ફેર નથી, એના વિષયમાં કોઈ ફેર નથી. એ બધી વાતો જુદી જુદી અપેક્ષાએ છે, પણ એનો જે વિષય આત્મા છે, અહીંયા જે શ્રદ્ધાનો વિષય આત્મા થયો, સિદ્ધ પરમાત્માને જે વિષય, જે શ્રદ્ધાનો વિષય આત્મા થયો, એમાં શું ફેર છે? બે પ્રકાર, કોઈ ફેર નથી, કિંચિત માત્ર ફેર નથી, એક જ વિષય છે. આપણે અષ્ટાનિકાનો છેલ્લો દિવસ છે, અષ્ટાનિકાનો છેલ્લો દિવસ છે, અને શ્રીમદ રાજચંદ્રજીની જન્મ જયંતિ છે. બહુ કહ્યું છે એમને, ઘણું કહ્યું છે, શાંત વિતરાગ રસને એમણે પણ ગોળી ગોળીને બહાર કાઢ્યો છે, ઘણી વાતો લખી છે. લોકો મહાત્માને ઓળખી શકે નહીં, જે પરમાત્મા થાય છે, પરમાત્મા તો છે જ, પણ જ્યારે અનુભવે છે ત્યારે થાય છે એમ કહેવામાં આવે છે. મોક્ષ સ્વરૂપ તો છે જ, પણ મોક્ષ સમજાય છે, મોક્ષ થવાનો પ્રશ્ન નથી એમ કહી. છેલ્લું પદ છે આખા જ્ઞાનામૃતનું, સૌથી છેલ્લું, ઓ સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, ભગવાનનો માર્ગ, મોક્ષનો માર્ગ, સન્માર્ગ જેને કહેવામાં આવે છે, સતનો માર્ગ, સત એવો જે આત્મા, સતનો સતમાર્ગ, સંધિ થતા તનો ન થાય છે, ભાષાનો સતમાર્ગ છે મૂળ શબ્દ, સતમાર્ગ જે સંધિ થાય છે ત્યારે તનો ન થઈ જાય, સન્માર્ગ જેમ કનો ગ થાય છે પછીના અક્ષર સાથે જોડાય છે, ક ખ ગ ઘ પછીનો અક્ષર આવે ને કોઈ, એનો ઉચ્ચાર થઈ જાય છે. આમ તો સમ્યક દર્શન, પણ સંધિ થાય ત્યારે સમ્યક દર્શન, ગ થાય કનો ગ થઈ જાય છે, એવી રીતે છે. સન્માર્ગ સતમાર્ગ, અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, ભગવાનનો જે માર્ગ છે, મોક્ષનો જે માર્ગ છે, જે માર્ગે ક્ષણે ક્ષણે સમયે સમયે અનન્ય ભાવે આત્મા મુક્ત થતો જાય છે, છૂટતો જાય છે, પૂર્ણતાના પંથે આગળ વધતો જાય છે, એવો જે ઉપાય છે એને માર્ગ કહે છે. એ માર્ગ પ્રત્યે પણ બહુમાન આવ્યું છે. કહેવાની જરૂર નથી કે માર્ગી પ્રત્યે બહુમાન ન આવે, એ પ્રશ્ન રહેતો
નથી.
ખરેખર તો એ માર્ગ તો માર્ગીમાં છે ને, કઈ અંદર આકાશમાં લટકતો માર્ગ ક્યાં છે? માર્ગીમાં માર્ગ છે. ઓ સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, ઓ તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ અહીં લીધા ભગવાન. એવો જે માર્ગ છે, શાંત રસપ્રધાન જે માર્ગ છે, એનું મૂળ કોણ છે? જ્યાંથી માર્ગ પ્રકાશ્યો સર્વજ્ઞ દેવ, એમના સ્વરૂપને લક્ષમાં લીધા પણ. અહો સર્વજ્ઞ દેવ, મહિમા અને આશ્ચર્ય બે છે એની અંદર. એક વિશિષ્ટતા છે કે સર્વજ્ઞનું સ્વરૂપ સમ્યક જ્ઞાનમાં તાદ્રશ આવે છે, એટલે જાણે સામે બેઠા હોય એવી રીતે. જ્યારે સર્વજ્ઞનું સ્મરણ કરે છે સાધક, ત્યારે સર્વજ્ઞની મૂર્તિ સામે આવે છે. કેમ કે સર્વજ્ઞ કહેવાય એના જ્ઞાનમાં એનો ચિતાર છે, તાદ્રશ ચિતાર છે. ઓહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાયો, તો આ વિચારે આવે છે. ભગવાનના સમોસરણમાં ભગવાનના દેહના દર્શન થાય છે ને. આત્મા તો અરૂપી છે, એ તો કોઈને દેખાત ચક્ષુ ઇન્દ્રિયનો એ વિષય નથી. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય તો દેહ છે. જેમ હીરામાં ચમક 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 થાય એવું 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 એની અંદર જે પ્રકાશ છે એ પ્રકારે છે.
બરોબર,
સૂર્યમાં ચંદ્રમાં છે પ્રકાશ એમ નથી, પણ જેમ ચમક ચમક થાય ને હીરામાં થાય છે,
ચમક
એ પ્રકાર છે દેહ. એમ પરિણમન દેખાય, એમ સર્વજ્ઞ દશાનું પણ પરિણમન છે. સમય સમયની પર્યાય છે એમ, એમ આયા દેહમાં પણ એ રીતે પરિણમન જણાય છે. સ્થિર પ્રકાશ ને ચમક 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 એમ તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાયો, એવો જે આત્મરસ જેના વચનના યોગે સુપ્રતીકરૂપ થાય છે, એવા પરમ કૃપાળુ સદગુરુ દેવ. ગુરુદેવ પ્રત્યક્ષ પોતાને કોઈ જ્ઞાનીનો યોગ નથી થયો, પણ છેદ છતાં જેના વચનના યોગે એ શાંત રસની સુપ્રતીત થઈ. આમ તો ઉપકાર મેં છે કુંકુંડ આચાર્યદેવનો.
બરોબર,
કુંકુંડ આચાર્યદેવનો પ્રત્યક્ષ ઉપકાર મેનો છે. હે કુંકુંદાદી આચાર્યો, એમ કરીને જેમના વચનના યોગે આ પામરને, એમ લખ્યું છે, સ્વરૂપાનુસંધાન થયું. જે અનુસંધાન ભૂતકાળમાં હતું એ તૂટી ગયું હતું, પાછું ફરીને સાંધ્યું આયા એ પણ અનુસંધાન થયું, એમ લીધું છે. જોડાણ થાય એને અનુસંધાન કહે છે. અનુસરીને સાંધવું તે અનુસંધાન, તેવા તેમના વચનોને એવા સદગુરુને નમસ્કાર હો. નમસ્કાર
અત્યંત
એ તો એ જેને ઉપકાર થાય છે એની ભક્તિનો શું પ્રકાર કહેવાય. કહે છે એવા પરમ કૃપાળુ સદગુરુ દેવ, પરમ એટલે સર્વોત્કૃષ્ટ કૃપાળુ સદગુરુ દેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો જયવંત વર્તો, છેલ્લા ત્રણ વચન આવી ગયા છે. શ્રીમદજી પણ મુમુક્ષુઓને હિત થાય એવી ઘણી વાતો અનુભવમાંથી ખોલી ખોલીને મૂકી છે. બરોબર, માર્ગ રહી ગયો છે એમાં, જેમ શાસ્ત્રોમાં માર્ગ રહી ગયો છે એમ આવા સત્પુરુષોના વચનોમાં પણ માર્ગ રહી ગયો છે. સર્વજ્ઞ દેવ ઉપર તો અગળેલી છે, સર્વજ્ઞ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, વારંવાર વાંચવા યોગ્ય છે. એ ઉપરનું જ છે, પાછળ વધતો હતો એને ઉપરનું વચન. સર્વજ્ઞ પદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય છે, વાંચવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે, લક્ષ કરવા યોગ્ય છે અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. સ્વાનુભવે આટલા વચન લખ્યા છે, કેમ કે એ આત્માનું સ્વરૂપ છે. સર્વજ્ઞ પદ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ. સર્વજ્ઞ પદ કહો કે આત્માનું શુદ્ધ સ્વરૂપ કહો, એ વારંવાર વિચારવા યોગ્ય છે. આમ આમ ભગવાનનું સર્વજ્ઞ પદ લક્ષમાં લ્યો તો કઈ એટલી પર્યાય થોડી જ લેવાય છે, આખો આત્મા જ સમજાવવો જોઈએ ને. જેમ હીરો જોઈએ એટલે આખો હીરો જોઈએ છે કે એટલી પર્યાય જોઈએ છે, એના ઊંડાણમાં જવું. સર્વજ્ઞ પદ એટલે સર્વજ્ઞ સ્વભાવ શું છે એના ઊંડાણમાં જવું, કેમ કે જ્યાં વ્યક્ત દશા છે સર્વજ્ઞ દશા, ત્યાં પણ સ્વભાવ વ્યક્ત થયો છે. એટલે સર્વમાં મુખ્ય તો સ્વભાવ છે, બાકી બધા જે પડખા છે એ તો એના અવયવ રૂપ છે. મુખ્ય તો સ્વભાવ છે. શ્રવણ કરવા યોગ્ય છે, વાંચવા યોગ્ય છે, વિચાર કરવા યોગ્ય છે, પછી આગળ કે લક્ષ કરવા યોગ્ય છે. લક્ષ બંધાવવું જોઈએ, નિર્ણય થવો જોઈએ, આત્મ સ્વરૂપ નો સ્વપદ નો નિર્ણય થવો જોઈએ. અને સ્વાનુભવે નિર્ણય થયા પછી સ્વાનુભવ થઈને સિદ્ધ થવું જોઈએ. આત્મામાંથી નીકળ્યું છે ને, અનુભવમાંથી નીકળેલા વચનો છે. એમને પણ વર્તમાન મુમુક્ષુ સમાજ ઉપર ઘણો ઉપકાર કર્યો છે. જો કે એમણે ગ્રંથાકારે કોઈ રચના કરી નથી, પણ એમના પત્રો અને એમની આ ડાયરીઓ હાથ નોંધાય, એમની ડાયરી લખવાની પદ્ધતિ વિશેષ હતી એમની, બોલવા કરતા એટલે લખાણ ઘણું રહી ગયું. આવું વોલ્યુમ થયું છે 900 પાના, મોટી સાઈઝના 900 પાના છે. નાની સાઈઝ છે, આ એની અડધી સાઈઝ છે, બરોબર, આ ડબલ સાઈઝ છે. એવા યોગ્યતા વાળા, યોગ્યતાના ધારક અને એવા પુણ્ય યોગના ધારક જીવોનું એ કારણ છે. સદભાવ રહી ગયો ને, એ વચનનો સદભાવ રહી ગયો, નિમિત્તનો સદભાવ રહી ગયો, એમ સૂચવે છે કે નૈમિત્તિક પણ ભાવવાળા જીવો છે, થાય છે, થવાના છે, હોય છે. એમ કેવું નિર્વિકારી આનંદ સહિત જે જ્ઞાન હોય તેને સંકિતનું ક્ષોભસમ જ્ઞાન કહેવામાં આવે છે. સંકિત સહિતનું ક્ષોભસમ જ્ઞાન કહેવામાં, આમ તો બધા જીવોને, સર્વ છદમસ્ત જીવોને ક્ષોભસમ જ્ઞાન છે. જ્ઞાન બે ભાવે હોય છે, ક્ષોભસમ ને ક્ષાયક. કેવું જ્ઞાન થાય ત્યારે ક્ષાયક, અને એ પહેલા પહેલેથી 12 ગુણ સ્થાન પર્યંત સર્વ જીવોને ક્ષોભસમ જ્ઞાન છે. પણ સમ્યક દ્રષ્ટિનું ક્ષોભસમ જ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિનું ક્ષોભસમ જ્ઞાન એમાં બહુ મોટું અંતર છે. મિથ્યા દ્રષ્ટિનું ક્ષોભસમ જ્ઞાન ઓછા ઉઘાડવાળું હોય કે વધારે ઉઘાડવાળું હોય, ભવબંધનનું કારણ, મિથ્યા દ્રષ્ટિનું ક્ષોભસમ જ્ઞાન ભવબંધનનું કારણ થાય છે. સમ્યક દ્રષ્ટિનું ક્ષોભસમ જ્ઞાન ઓછા ઉઘાડવાળું હોય કે વધારે ઉઘાડવાળું હોય, ભવ નિવૃત્તિનું, મોક્ષનું કારણ થાય છે. બેના જ્ઞાનમાં આટલો ફેર છે, એક ભવનું કારણ અને એક ભવના અભાવનું કારણ થાય છે. લીધું શ્રીમદજી એ વાત લીધી છે કે જે જ્ઞાન, જે મતી શુદ્ધ જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું, તે જ ક્ષોભસમ જ્ઞાન, તેવું જ ક્ષોભસમ જ્ઞાન ભવ નિવૃત્તિ રૂપ થયું. એ જેને કારણે થયું એવા કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન ને નમસ્કાર હો, એમ કહ્યું છે. એક સમ્યક દર્શન જાણે કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિને નમસ્કાર કરે છે ને, તો કે પ્રગટ પર્યાય બધી વ્યક્તિ જ છે, એ તો એક શક્તિ ને એક વ્યક્તિ, એ વ્યક્તિ તો ત્યાંથી જ કહેવાય છે. પછી રૂઢિવાચક પણ એક એક માણસ ને એક એક આત્મા ને વ્યક્તિ કહેવાય છે, પણ દરેક પર્યાય તે વ્યક્તિ જ છે. વ્યક્ત થયેલી, તે વ્યક્ત થયેલી પરિણતિ રૂપ ક્રિયા તેને વ્યક્તિ કહેવામાં. કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન ને નમસ્કાર, આમ છે. ભલે સમ્યક દર્શન ની દિશા મોક્ષ માર્ગમાં જઘન્ય સ્થિતિ એ છે, મોક્ષ માર્ગની એ જઘન્ય સ્થિતિ છે. જઘન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ ત્રણ ભેદ લઈએ તો એ જઘન્ય સ્થિતિ છે, તો પણ જૈન શાસ્ત્રોમાં એનું ઘણું મહત્વ છે. જઘન્ય સ્થિતિ હોવા છતાં જૈન શાસ્ત્રોમાં એનું ઘણું મહત્વ છે. જ્ઞાનીઓએ એનું બહુ મહત્વ આપ્યું છે. એનું કારણ છે કે ત્યારથી જીવના પરિણામની ગાડીનો આખો પાટો બદલાઈ જાય છે. એની મહત્તા છે, એનું પણ કારણ છે. સૌ કારણ એની મહત્તા છે, મહત્તા કરવા યોગ્ય છે, તેથી મહત્તા છે. હવે તો જઘન્ય છે એમ કરીને કાઢી નાખ્યું, પણ એની અત્યંત મહત્તા કરવામાં આવી છે. કેમ કે સમ્યક દર્શનના કાળમાં એની રુચિના પોષણમાં આખું સિદ્ધપદ આવ્યું છે.
બરોબર,
આખો જે સિદ્ધ પરમાત્મા પોતાનો એને રુચિના પોષણમાં આવ્યો છે, એને એક જ પોષાય છે, અને જગતનો કોઈ દ્રવ્યને કોઈ ભાવ પછી પોષાતો નથી. આવું મોટું કામ થાય છે ત્યાં, એ ભાવની મહત્તા છે એની, એનું પણ કારણ છે. કે એ ભાવ જઘન્ય સ્થિતિના મોક્ષ માર્ગમાં ઉત્પન્ન થયો હોવા છતાં સિદ્ધ પદ પર્યંત એવો ને એવો જ રહે છે, એમાં ફેર નથી પડતો. પહેલેથી જ પૂર્ણ પ્રત્યે છે, એટલે એમાં જઘન્યપણું નથી. જઘન્યપણું તો બીજા ગુણોની અપેક્ષાએ છે. સમ્યક દર્શનને કારણે જઘન્યપણું છે, એનો વિષય પણ પૂર્ણ છે, પોતાનું પરિણમન પણ પૂર્ણ છે, અને એક રાગનો કણ પણ પછી એને પોષાતો નથી. પોષણ ફરી ગયો, જેમ વેપારમાં પોષણ ફરે છે ને, પછી તો તાકાતો એટલો વેપાર કરે, પોષણ ફરી ગયું છે. નિર્વિકારી આનંદ સહિત જે જ્ઞાન હોય તેને સંકિતનું ક્ષયોક્ષમ જ્ઞાન કહેવામાં આવે છે. એને સમ્યક દર્શન સહિતનું ક્ષયોક્ષમ જ્ઞાન કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શન થતા એટલે કે આત્મ અનુભવ થતા તેની પર્યાયમાં આખો આત્મા આવતો નથી, પર્યાયમાં આત્મા આવતો નથી. જે કુટસ્થ ધ્રુવ પારિણામિક ભાવે રહેલો જે ભાવ, જેને ભાવ કહીએ, આ સમ્યક દર્શન ને ભાવના કહીએ, તો ભાવ ભાવ રૂપે રહે છે, ભાવના ભાવના સ્વરૂપે રહે છે. આ 320 ચાલુ છે ને, એટલે એમ કે છે કે આત્મા છે, કઈ આખો આવતો નથી. સમ્યક દર્શન થતા એટલે આત્મ અનુભવ થતા તેની પર્યાયમાં આખો આત્મા આવતો નથી, પર્યાયમાં આત્મા નથી આવતો. આત્મા આત્મામાં રહે છે અને પર્યાય પર્યાયમાં રહે છે. એટલી વાત જરૂર છે કે એ પર્યાય આત્મભાવે પરિણમે છે, પરભાવે પરિણમતી નથી. એટલી વાત જરૂર છે. પણ એમાં આત્મા આવે છે એ પ્રશ્ન છે નહીં. જો એમાં આત્મા આવે એક સમયની પર્યાયમાં તો પર્યાયનો નાશ થતા આત્માનો નાશ થાય. સીધી વાત છે. પર્યાય તો વિનેશ્વર છે, એક સમયની આયુની ધારક છે, એનું આયુષ જ એક સમયનું છે. એનો નાશ થતા આત્માનો નાશ થાય. પણ બધી શક્તિઓ, આત્મામાં રહેલી જે બધી શક્તિઓ તેની વ્યક્તિઓ, તે શક્તિની પર્યાયો કહો કે તે શક્તિની વ્યક્તિઓ કહો, એ પર્યાયમાં એક દેશ એટલે અમુક અંશે અમુક ભાગે શુદ્ધપણે પ્રગટ થાય છે. આમ તો બધી શક્તિઓ પરમે છે, પણ એમાં મુખ્ય મુખ્ય ગુણ જે વિકારી પરિણમતી હતી, અશુદ્ધ મલિન થઈને પરિણમ એ ફેર પડી ગયો. મલિનતા હતી એમાંથી મલિનતા ઘટી, મલિનતાનો અભાવ થઈ અને શુદ્ધતા પ્રગટ થઈ. તે શક્તિઓના પરિણમનમાં આંશિક શુદ્ધતાનું પરિણમન ચાલુ થઈ ગયો. બધી શક્તિઓ પછી કોઈ એવી શક્તિ બાકી નથી કે જેમાં પૂરેપૂરી મલિનતાનું પરિણમન થાય, એનું પરિણમન મલિનતા વાળું રહે. સર્વ ગુણાંશે સમ્યક્ત્વ એ વાત છે. એ શ્રીમદજી સર્વ ગુણાંશે સમ્યક્ત્વ દિગંબર શાસ્ત્રો વાંચનારા. આ વાત અમારે દિગંબર શાસ્ત્રોમાં નથી, અમારા વાંચવામાં નથી. મેં તો ઘણા શાસ્ત્રો વાંચ્યા છે, શ્વેતાંબરની વાત આવે છે ભાઈ, શ્વેતાંબરની વાત નથી, આત્માની વાત છે. આત્માના અનુભવની વાત છે. શ્રીમદ કહીએ તો તરત સ્વીકારે નહીં, તો કઈ ક્યાં દિગંબરમાં હતા. શ્રીમદ કહીએ ને જલ્દી ના સ્વીકારે. ભાઈ દિગંબરના બધા શાસ્ત્રો પણ અત્યારે હિન્દીમાં નથી. તમે જે વાંચ્યા છે એ તો વિદ્યમાન છે, તેમાંથી કેટલાક વાંચ્યા છે તે પણ બધા વાંચ્યા હોય પ્રશ્ન છે નહીં. એના ઉપરથી તમારે જે કઈ રીત રિવાજ ને રૂઢિ ચાલે છે તે ચાલે છે. એમાં કાળાંતરે વિકૃતિ આવી છે ને ચાલે છે. અને કોઈ પણ સંપ્રદાયમાં વિકૃતિ તો આવા નિકૃષ્ટ કાળમાં તો આવ્યા વિના એ રૂઢિ છે તે આમનાય નથી ને આમનાય છે તે રૂઢિ નથી. પછી ચોંટે છે એમ કે દિગંબર આમનાય માં આવે, એ આમનાય નથી, એ વિકૃતિ છે. સંપ્રદાયમાં આવેલી તે વિકૃતિ છે. વિકૃતિ જુદી વસ્તુ છે, રૂઢિ જુદી વસ્તુ છે, આમનાય જુદી વસ્તુ છે. એટલે શ્રીમદજી એક વાત બહુ સ્થાપી છે, પોતાના આત્માની પ્રતીતિથી અને અધિકારથી એક વાત સ્થાપી છે કે અમે જે કહીએ છીએ તે આગમ છે. શું કહ્યું?
આગમ છે.
અમે જે કહીએ છીએ તે આગમ છે, અમારી કહેલી વાત આગમ માંથી મળી આવશે, કદાચ ના મળે તો પણ તે આગમ જ છે. એનો અર્થ શું થાય છે કે સમ્યક જ્ઞાન થયા પછી, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સન્માર્ગમાં પ્રવર્તાયેલા જે મહાત્માઓ, એની જે કોઈ સ્થિતિ છે યોગ્ય છે,
યથાર્થ છે,
અને એમાં જે કઈ ભજે છે તે યથાર્થ ભજે છે. જે કઈ પરિસ્થિતિ
કોઈ પણ વાત બની અંદરમાં બહારના,
એને કોઈ એમ ગોતવા
દે કે શાસ્ત્રોમાં છે કે નહીં તો માનવું, નહીં તો આપણે એમ ન માનવું. આપણા શાસ્ત્રોમાં છે કે નહીં ભાઈ? શાસ્ત્રો તો એક તો જાણે મોટા ભાગના વિશે ગયા છે. બોલ,
પરંપરા જે છે આગમની, જે
પરંપરા છે
સનાતન, એનો મોટો ભાગ તો વિચ્છેદ ગયો છે. હવે જે છે એમાંથી
તારો અભ્યાસ તો
મર્યાદિત છે. પાછો એમાં જે વર્તમાન જે સંપ્રદાયકરણ થઈ ગયું છે,
જેમાં રૂઢિ થઈ ગઈ છે,
એને તો આમ
નાય નાખે
નાખે કે અમારે
દિગંબર ને આમ નાય આવે છે
માટે ફલાણું આમ ન
થાય, તારો અધિકાર નથી. એ
જેઓ યથાર્થ માર્ગમાં પ્રવર્તે છે, પ્રવર્તી રહ્યા છે, ક્ષણે ક્ષણે
સમયે સમયે
અનન્ય ભાવે
મોક્ષ માર્ગમાં
જેવો વિકાસ કરી રહ્યા છે, પૂર્ણતાને પંથે
અનન્ય ભાવે
આગળ વધી રહ્યા છે,
એને તું એમ કે ભાઈ
હા અમારી
શાસ્ત્રમાં
અમારે સંપ્રદાય આમના
માર્ગ ન હોય,
રૂઢિનું જ્ઞાન છે, આમના એનું જ્ઞાન કરવાનું
છે. બહુ વાર
એમનું પ્રવર્તન, એમની
વાણી, એમનું
વચન, એ બધી આમ નાય છે,
એ
આગમ છે ને એ આમ નાય
છે.
એમાં તારો કોઈ ગજો નથી ને પત્તો લાગે એવું છે.
બરોબર, એમ
એવો વિષય
છે.
પણ મર્યાદિત આવે છે, મર્યાદિત છે,
કારણ કે વર્તમાન
ઉપલબ્ધ સાહિત્ય છે
એમાં મર્યાદિત વાત છે.
તો મર્યાદિત વાત છે, કરવું શું અમારે? કે તું એક જ
ધ્યાન રાખ
કે જ્ઞાની
ધર્માત્મા
મહાત્મા સત્પુરુષ જે કોઈ કહે તે
સર્વસંમત કર,
એના એક એક વચન ને એક એક વાત ને એક એક પ્રવૃત્તિ ને એક એક વિકલ્પ ને તું
સંમત કર.
સર્વ
ઈચ્છા ને સમજ,
એટલા માટે એમ લખ્યું છે
કે જ્ઞાની
ને સર્વ ઈચ્છાઓને
સંમત
કરતા અને અનુસરતા
ઓછા ઓછો તારો
15 ભવે મોક્ષ થશે. લોકો બહુ
સમજાય ને,
બહુ સમજે નહીં એટલે
આમ સીધી સાદી વાત નાખી
દીધી.
તો બસ
ચાલો પતી ગયું,
એક નિષ્ઠા એનું
આરાધન કરતો
એમ નાખી દીધું.
એની પાછળ હેતુ છે,
એ
તો
ગજબ વાતો આવે છે. શ્રીમદજી ના આગે
શ્રીમદજી નો
જન્મદિવસ છે ને,
કાર્તિક શુદ્ધ પૂર્ણિમા
એમના
ભક્તો બધા મોક્ષે, કોઈ સંપ્રદાય આખો ક્યારે મોક્ષે જતો નથી.
શ્રીમદજી ના ભક્તો
હોય કે ભગવાન મહાવીર ના
ભક્તો કહેવાતા
હોય કે ગમે તે કહેવાતા હોય,
કોઈ આખો સંપ્રદાય
ક્યારે મુક્તિ એ જતો તો તો હું સંપ્રદાય
બનાવી જાય કે આ
સંપ્રદાય મોક્ષ જવાનો છે. હાલો ને મને આમ ધરી દો ને, હું મોક્ષ મંડળ
એમ કામ આવતો
બધે
કોઈ જાતો નથી.
આખો સમુસરણમાં
બેઠાય
ભગવાન ની સામે
તો બધા મોક્ષ જતા
નથી.
ત્યારે મોક્ષ હું બધા સંકેત ને પામતા નથી,
ત્યાં વિચાર
દ્રષ્ટિઓની સંખ્યા વધારે,
વોટિંગ કરો તો એ
લોકો જીતે હો,
સમીકષ્ટિઓને
હારવું પડે, મુનિઓ ને એથી વધારે હાર
ખાવી પડે
અને કેવળીઓ ને એથી વધારે હાર
ખાવી પડે.
એટલે એવી રીતે કાંઈ કોઈ ફલાણા સંપ્રદાય
ના છે,
સંપ્રદાય બુદ્ધિ જ છે,
અનિષ્ટ બુદ્ધિ
એ ઈષ્ટ બુદ્ધિ નથી, અનિષ્ટ
બુદ્ધિ. શું કહે છે? બધી શક્તિઓ
પર્યાયમાં
એ દેશ પર થાય છે. સહા આત્મા
તને શેનાથી જણાય?
તે
આનંદની અનુભૂતિ
સહિતના
સ્વસંવેદન જ્ઞાનથી
આત્મા જણાયો.
બાકી બીજી કોઈ
રીતે આત્મા જાણાય
એવો નથી,
અને એ
આત્મા એ રીતે આનંદ ની અનુભૂતિ પૂર્વક જણાયા વિના તારી એક વાત
હવળી છે, સાચી છે
વાત રહેતી પૂરી
લગ્ની થી આત્મા ના પ્રયત્ન માં લાગી જઈને પાછળ કરીને
એક વાર અનુભવ માં આવું
પછી બીજી બધી વાત
માથા કરે
ત્યાં સુધી
બીજા કામ ને મુખ્ય કરવું. તારો આત્મા તને
શેનાથી જણાયો
કે એક આનંદ ની અનુભૂતિ સહિત ના સ્વસંવેદ જ્ઞાન થી જ આત્મા જણાયેલો છે.
જયારે અનંત શક્તિઓ
એક અંશે પર્યાય માં
પ્રગટ થાય ત્યારે આત્મા
જણાય છે.
ગુણાનંદ
કે રસ સબે અનુભવ
રસ કે
માહી જયારે અનંત શક્તિઓ એક અંશે પર્યાયમાં
પ્રગટ થાય
એટલે સર્વ શક્તિઓ
જયારે
આંશિક શુદ્ધપણે પર્યાયમાં
પ્રગટ થાય ત્યારે શક્તિ પ્રતિ
એમ કહેવાય. વિભાવ હોય ત્યારે શક્તિ પ્રતિ એમ કહેવાતું નથી,
કેમ કે એમાં તો અશક્તિ છે,
શક્તિ નથી. ત્યારે આત્મા જણાય
છે, એવા
પરિણમનમાં
આત્માનું દર્શન
થાય છે, આત્માનું
નિવેદન થાય છે, એને આત્માનુભવ
કહેવામાં આવે છે.
જય
હો.